એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે, ખબર છે, કોઈ આમ પરંપરાગત પુસ્તકની વાત નથી કરવાના, પણ એક એવા પત્ર વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે ખરેખર ઇતિહાસ પર અને ખાસ તો ન્યાય માટેની લડત પર એકદમ અમિત છાપ છોડી છે.
અચ્છા, કયો પત્ર?
એ છે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દ્વારા લખાયેલો પત્ર, એપ્રિલ 1963માં બર્મિંગહમ અલાબામાની જેલમાંથી.
ઓહ, તેલો પ્રખ્યાત બર્મિંગહમ જેલમાંથી પત્ર.
હા, એ જ. એકદમ ધારદાર અને પ્રભાવશાળી ખુલ્લો પત્ર.
ખરેખર એને ખાલી એક પત્ર કહેવો એ પણ ઓછું ગણાય. એમ કહી શકીએ કે એ નાગરિક અધિકાર ચળવળનો આત્મા છે.
બરાબર. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કોણ હતા એ થોડું વિસ્તારથી જણાવશો?
જરૂર. જુઓ, એ મૂળ તો એક બેપ્ટિસ્ટ મંત્રી હતા, પણ સાથે સાથે બોસ્ટન યુનિવર્સિટીમાંથી ધર્મશાસ્ત્રમાં પીએચડી પણ કરેલું અને અમેરિકન નાગરિક અધિકાર ચળવળના એ મુખ્ય નેતાઓમાંના એક હતા. પેલી સંસ્થા હતી ને, સદન ક્રિશ્ચિયન લીડરશિપ કોન્ફરન્સ, એટલે કે SCLC.
હા, સાંભળ્યું છે.
જે અહિંસક લડતનું નેતૃત્વ કરતી હતી નાગરિક અધિકારો માટે, એના એ સહસ્થાપક અને પ્રમુખ પણ હતા.
અને એમની ઓળખ આ પદોથી ઘણી વિશેષ હતી, નહીં? પેલી ગાંધીજીની અસર.
હા, બિલકુલ. ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો અને એમની પોતાની ઊંડી ખ્રિસ્તી શ્રદ્ધા, આ બે મુખ્ય આધારસ્તંભ હતા એમની આખી લડતના.
એટલે તો એમને 1964માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો.
બરાબર.
પણ સવાલ એ થાય ને, લગભગ 60 વર્ષ પહેલા એક જેલની કોઠડીમાંથી લખાયેલો આ પત્ર આજે પણ શા માટે આટલો મહત્વનો છે? શું લાગે છે?
કારણ કે જુઓ, આ પત્ર કોઈ એક સમય કે કોઈ એક જગ્યા પૂરતો સીમિત નથી. એમાં જે વાત છે ને, અન્યાયી કાયદાઓ સામે અહિંસક રીતે પ્રતિકાર કરવાની નૈતિક જવાબદારી, એનો એક જબરજસ્ત બચાવ છે આ પત્ર. એ સમજાવે છે કે સમાજમાં જો પરિવર્તન લાવવું હોય તો શાંતિપૂર્ણ વિરોધમાં કેટલી તાકાત રહેલી છે. અને આ ખાલી અમેરિકાની વાત નથી, દુનિયાભરમાં જ્યાં પણ માનવ અધિકારો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યાં આ પત્ર આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. એ ન્યાય, કાયદો, નૈતિકતા અને સમાજની જે ચૂપકીદી હોય છે ને, એના પર મૂળભૂત સવાલો ઊભા કરે છે જે આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
તો ચાલો ડૉક્ટર કિંગના જીવનમાં અને આ પત્રના સર્જન પાછળ જે સંજોગો હતા એની સફર કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? એમના બાળપણ અને પ્રભાવોથી.
હા, ત્યાંથી જ શરૂ કરીએ. એમનો જન્મ 1929માં એટલાન્ટા, જોર્જિયામાં થયો. હવે એમના ધર્મશાસ્ત્રના અભ્યાસ દરમિયાન અમુક વિચારોએ એમના પર બહુ ઊંડી અસર કરી.
કયા વિચારો?
મુખ્યત્વે ત્રણ કહી શકાય. એક હતો પર્સનલિઝમ, એટલે કે દરેક વ્યક્તિની પોતાની એક આંતરિક કિંમત અને ગરિમા છે, એ વિચાર જે પછી એમના ભેદભાવ સામેના તર્કમાં મુખ્ય બન્યો.
વ્યક્તિનું મહત્વ.
બીજું, સોશિયલ ગોસ્પલ મૂવમેન્ટ, એટલે ધર્મના સિદ્ધાંતોને સામાજિક સમસ્યાઓ જેમ કે ગરીબી, અન્યાય, એ બધું ઉકેલવા માટે વાપરવા.
ધર્મ અને સમાજ સેવાને જોડવાની વાત.
બરાબર. અને ત્રીજો અને કદાચ સૌથી મોટો પ્રભાવ, મહાત્મા ગાંધીના અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતનો હતો. આ બધાએ મળીને એમના મનમાં પેલી ન્યાય માટેની લડતનું એક નૈતિક માળખું ઘડ્યું.
અને એ પોતે બેપ્ટિસ્ટ મંત્રી હતા, એટલે બાઇબલનું જ્ઞાન અને બોલવાની જે છટા હતી એ તો અદ્ભુત હતી જ, પણ સાથે સાથે બીજા દાર્શનિકોના વિચારોનું પણ મંથન ચાલતું હતું એમનામાં, નહીં?
ચોક્કસ. એરિસ્ટોટલ, ઓગસ્ટિન, એક્વિનાઝ, નિબુર, આ બધાના વિચારોની અસર એમના ચિંતનમાં દેખાય છે. આ બધું જ જ્ઞાન એમના નેતૃત્વમાં, એમના લેખનમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
અને આ જે સૈદ્ધાંતિક સમજ હતી એને એમણે વ્યવહારમાં પણ ઉતારી.
હા, ચોક્કસપણે. SCLCના પ્રમુખ તરીકે એમણે કામ કર્યું, અને ખાસ કરીને પેલો મોન્ટગોમરી બસ બહિષ્કાર યાદ છે, 1955-56નો?
હા, ખૂબ સફળ રહેલો.
એના આયોજન દ્વારા એમણે સાબિત કર્યું કે અહિંસક આંદોલન અમેરિકાના સંદર્ભમાં પણ કેટલું અસરકારક બની શકે છે. આ અનુભવોએ એમને એક નેતા તરીકે ઘડ્યા.
હવે આવીએ બર્મિંગહામ પર, જ્યાંથી આ પત્ર લખાયો. એ ત્યાં શા માટે ગયા હતા? શું હતું ત્યાં?
એ ગયા હતા SCLC-ની જ એક સહયોગી સંસ્થા હતી, અલાબામા ક્રિશ્ચિયન મૂવમેન્ટ ફોર હ્યુમન રાઇટ્સ, એમના આમંત્રણ પર. પણ એ સમયનું બર્મિંગહામ કેવું હતું એ સમજવું પડે.
કેવું હતું?
અરે, એ સમયે અમેરિકાના સૌથી વધુ વંશીય ભેદભાવ અને હિંસાવાળા શહેરોમાં એની ગણતરી થતી. એટલી હદે કે ત્યાં કાળા લોકોના ઘરો પર, એમના ચર્ચ પર બોમ્બ ફેંકાતા, એટલે લોકો મજાકમાં એને બર્મિંગહામ કહેતા.
ઓહ, બાપરે.
હા, અને ત્યાંનું ન્યાયતંત્ર, પોલીસ તંત્ર બધું ખુલ્લેઆમ ભેદભાવ કરતું હતું. વાતાવરણ એકદમ તંગ હતું.
અને આવા તંગ માહોલમાં એ ગયા એટલે એમની હાજરી સામે વાંધો ઉઠ્યો, ટીકા થઈ.
બરાબર. ત્યાંના 8 સ્થાનિક શ્વેત પાદરીઓ હતા, જેઓ આમ તો પોતાને ઉદારમતવાદી કહેવડાવતા. એમણે ભેગા મળીને એક જાહેર પત્ર લખ્યો, એ કોલ ફોર યુનિટી.
અને એમાં શું લખ્યું હતું?
એમાં એમણે કિંગની હાજરીને બહારના વ્યક્તિનો હસ્તક્ષેપ ગણાવી અને કિંગ જે સીધા પગલાં લઈ રહ્યા હતા, પ્રદર્શનો, ધરણા, એને અયોગ્ય અને સમય કરતા વહેલા ગણાવ્યા. એમણે કહ્યું કે કાનૂની પ્રક્રિયાથી અને વાટાઘાટોથી કામ થવું જોઈએ.
પણ જે વ્યવસ્થા જ અન્યાયી હોય ત્યાં કાનૂની પ્રક્રિયા કેટલી કારગત નીવડે?
એ જ તો સવાલ હતો. અને આ જ ટીકાના જવાબમાં જેલની એકલતામાં કિંગે પેલો પત્ર લખવાનું શરૂ કર્યું.
જેલની અંદર ક્યારેક છાપાના હાશિયામાં, ક્યારેક કાગળના ટુકડા પર લખાયેલો આ પત્ર, એની અસર કેવી રહી પછી?
એની અસર ખરેખર ધારણા કરતા ઘણી વધારે થઈ. એ ખાલી પેલા 8 પાદરીઓને જવાબ નહોતો, એ આખી નાગરિક અધિકાર ચળવળ માટે એક નૈતિક અને દાર્શનિક ઘોષણાપત્ર જેવો બની ગયો. કિંગે આ પત્ર દ્વારા પેલા શ્વેત મધ્યમ વર્ગીઓ સાથે સીધો સંવાદ કર્યો, જેઓ આમ તો આંદોલનના હેતુ સાથે સહમત હતા, પણ કિંગની પદ્ધતિઓ સામે વાંધો ઉતરાવતા હતા. એમના અંતરાત્માને ઢંડોળવાનો પ્રયાસ કર્યો.
તો એનો વારસો શું છે? શું એ ખાલી એક ઐતિહાસિક દસ્તાવેજ બનીને રહી ગયો છે?
ના, જરાય નહીં. એનો મુખ્ય વારસો એ છે કે એણે અન્યાયી કાયદાઓ સામે અહિંસક રીતે અસહકાર કેમ કરવો જોઈએ એની નૈતિક અને દાર્શનિક દલીલોને ખૂબ જ મજબૂત રીતે સ્થાપિત કરી.
અને પેલું વાક્ય?
હા, એમનું પેલું પ્રસિદ્ધ વાક્ય, ક્યાંય પણ અન્યાય એ સર્વત્ર ન્યાય માટે ખતરો છે.
Injustice anywhere is a threat to justice everywhere.
એ આજે પણ દુનિયાભરમાં ન્યાય માટે લડતા લોકો માટે એક પ્રેરણા મંત્ર જેવું છે. આ પત્ર અમેરિકન રાજકીય અને નૈતિક ચિંતનના ઇતિહાસમાં એક સીમાચિહ્ન ગણાય છે.
બરાબર. તો હવે થોડું ઊંડા ઉતરીએ. આ પત્રમાં કિંગના કયા મુખ્ય વિચારો અને મૂલ્યો કેન્દ્રમાં છે?
મુખ્યત્વે 7 મુદ્દાઓ છે જે એમના દર્શનનો સાર કહી શકાય. પહેલો અને સૌથી મહત્વનો, અન્યાયી કાયદાઓનો અહિંસક પ્રતિકાર.
એ કેવી રીતે?
કિંગ કહે છે કે આપણી નૈતિક ફરજ ખાલી ન્યાયી કાયદા માનવાની નથી, પણ જે કાયદા અન્યાયી છે એનો વિરોધ કરવાની પણ છે. પણ આ વિરોધ અહિંસક હોવો જોઈએ, અને કાયદો તોડવા બદલ જે સજા થાય એ ભોગવવા તૈયાર રહેવું જોઈએ.
એટલે કાયદાનું અપમાન નહીં, પણ ઉચ્ચ નૈતિકતા માટે વિરોધ.
બરાબર. એ સેન્ટ ઓગસ્ટિનને ટાંકે છે, એક અન્યાયી કાયદો એક કાયદો જ નથી. એમના મતે ન્યાયી કાયદો એ છે જે ઉચ્ચ નૈતિક સિદ્ધાંતો, જેને એ ઈશ્વરના કાયદા કહે છે, એની સાથે સુસંગત હોય અને માનવ ગરિમાને વધારે. અન્યાયી કાયદો આનાથી ઉલટો હોય, ભલે ને પછી એ કાયદેસર રીતે પસાર કેમ ન થયો હોય.
એટલે કાયદો પાડવો એ છેલ્લી વાત નથી, કાયદો ન્યાયી છે કે નહીં એ જોવું વધુ જરૂરી છે. સરસ. બીજો મુદ્દો પેલી પ્રસિદ્ધ પંક્તિવાળો નહીં?
હા, ન્યાયની આંતરસંબંધિતતા. ક્યાંય પણ અન્યાય એ સર્વત્ર ન્યાય માટે ખતરો છે. મતલબ કે આપણે બધા એક અદૃશ્ય દોરથી જોડાયેલા છીએ. એક જગ્યાએ અન્યાય થાય તો એની અસર આખરે તો બધા પર પડે છે. એટલે અન્યાય સામે હું તટસ્થ છું એમ કહેવું એ શક્ય જ નથી.
વાત સાચી છે.
ત્રીજું, તાત્કાલિકતાની જરૂરિયાત. કિંગ ભાર દઈને કહે છે કે લાંબા સમય સુધી વિલંબિત ન્યાય એ ન્યાયનો ઇનકાર છે. જે લોકો વર્ષોથી પીડાઈ રહ્યા છે એમને તમે રાહ જુઓ કહો તો એમના માટે એનો અર્થ ક્યારેય નહીં એવો જ થાય છે. એમનું કહેવું છે કે પ્રગતિ કંઈ આપોઆપ નથી થતી, એના માટે સતત સક્રિય પ્રયત્નો કરવા પડે છે.
અને આજે રાહ જુઓ કહેનારા લોકો હતા, એટલે કે પેલા મધ્યમ માર્ગીઓ, એમની તો એમણે આકૃતિ કરી છે નહીં?
બિલકુલ. કદાચ આ પત્રનો સૌથી તીખો ભાગ એ જ છે. કિંગ પેલા શ્વેત મધ્યમ માર્ગીઓની ટીકા કરે છે, જેઓ રંગભેદના ન્યાયને સિદ્ધાંત તરીકે તો સ્વીકારે પણ કિંગની સીધા પગલાં લેવાની રીતનો વિરોધ કરે. કિંગ કહે છે કે જે લોકો વ્યવસ્થા, ઓર્ડર ને ન્યાય કરતાં વધુ મહત્ત્વ આપે છે, તેઓ સામાજિક પ્રગતિમાં કટ્ટર વિરોધીઓ કરતાં પણ મોટા અવરોધક બની શકે છે. આ ખરેખર વિચારવા જેવું છે, ખરું ને? શાંતિ અને વ્યવસ્થા જાળવવી એ ન્યાય અપાવવા કરતાં વધુ મહત્ત્વનું છે.
સાચી વાત.
અને પછી પેલો ઉગ્રવાદીનો આરોપ, એનો જવાબ એમણે કેવી રીતે વાળ્યો એ બહુ રસપ્રદ છે.
હા, એ તો કમાલ જ છે. જ્યારે ટીકાકારો એમને ઉગ્રવાદી, એક્સ્ટ્રીમિસ્ટ કહ્યા, ત્યારે એમણે બચાવ તરવાને બદલે એ શબ્દને સ્વીકારી લીધો
અને એને નવો અર્થ આપ્યો.
કેવી રીતે?
એમણે કહ્યું કે સવાલ એ નથી કે આપણે ઉગ્રવાદી છીએ કે નહીં, સવાલ એ છે કે આપણે કેવા પ્રકારના ઉગ્રવાદી બનીશું. નફરત ફેલાવનારા કે પ્રેમ માટે લડનારા, અન્યાયને ટકાવી રાખનારા કે ન્યાય માટે સંઘર્ષ કરનારા. અને પછી એમણે પોતાની જાતને ઈસુ, પૈગંબર એમોસ, સંત પોલ, લિંકન, જેફરસન જેવા ઇતિહાસના આદરણીય પ્રેમ અને ન્યાય માટેના ઉગ્રવાદીઓની સાથે મૂકી દીધી.
વાહ, આ તો ખરેખર તેજસ્વી રણનીતિ કહેવાય. આખી ચર્ચાની દિશા જ બદલી નાખી.
બિલકુલ. આ સિવાય બીજા બે મુદ્દા પણ મહત્વના છે. એક છે પીડાની રચનાત્મક ભૂમિકા.
એટલે
કિંગ માને છે કે ન્યાય માટે જ્યારે તમે સ્વેચ્છાએ પીડા સહન કરો છો, જેમ કે જેલમાં જવું, માર ખાવો, તો એ સમાજના અંતરાત્માને જગાડવાનું એક શક્તિશાળી સાધન બની શકે છે. એ અન્યાય કરનારાઓને વિચારવા મજબૂર કરી શકે છે. અને સાતમું, ધર્મની ભવિષ્યવાણીની ભૂમિકા, પ્રોફેટિક રોલ. કિંગ પોતે ધર્મગુરુ હતા એટલે એમણે ચર્ચ અને બીજી ધાર્મિક સંસ્થાઓને આહ્વાન કર્યું કે સમાજમાં જે અન્યાય ચાલી રહ્યો છે એની સામે અવાજ ઉઠાવો. ધર્મ ખાલી વ્યક્તિગત મુક્તિ માટે નથી, સામાજિક ન્યાય માટે પણ છે. એમણે એ સમયના ચર્ચની જે ઉદાસીનતા હતી એની ટીકા પણ કરી.
ખરેખર આ સાત વિચારો આ પત્રનો નૈતિક અને દાર્શનિક પાયો રચે છે. હવે એવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ જે આ પત્રના સંદર્ભમાં ખરેખર પરિવર્તનકારી સાબિત થયા. પહેલો, બર્મિંગહામ જવાનો એમનો નિર્ણય અને પેલો બહારના આંદોલનકારીના આરોપનો જવાબ.
હા, પેલી ટીકાનો જવાબ કિંગ ખૂબ જ સ્પષ્ટતાથી અને નૈતિક બળ સાથે આપે છે. એ કહે છે કે હા, મને સ્થાનિક સંસ્થાએ આમંત્રણ આપ્યું હતું, પણ એનાથી એ મોટું કારણ એ હતું કે બર્મિંગહામમાં અન્યાય હતો.
અને પછી પેલો એમનો સિદ્ધાંત.
હા, એ જ એ ફરી દોહરાવે છે. ક્યાંય પણ અન્યાય એ સર્વત્ર ન્યાય માટે ખતરો છે. આના દ્વારા એ સ્પષ્ટ કરે છે કે ન્યાયની લડાઈ કોઈ શહેર કે રાજ્યની સરહદમાં બંધાયેલી નથી. જ્યાં પણ અન્યાય હોય ત્યાં ન્યાય માટે ઊભા રહેવું એ દરેકની નૈતિક ફરજ છે. આ કોઈ રાજકીય ચાલ નહોતી, આ તો એમના અંતરાત્માનો અવાજ હતો.
બરાબર. હવે બીજો મુદ્દો, જેલમાંથી આ પત્ર લખવાનું કાર્ય અને એમાં ન્યાયી અને અન્યાયી કાયદા વચ્ચેનો જે ભેદ એમણે પાડ્યો, આ કઈ રીતે પરિવર્તનકારી હતું?
પરિવર્તનકારી એટલા માટે કે કિંગે જેલની એવી વિપરીત પરિસ્થિતિમાં ટીકાના જવાબમાં અહિંસક નાગરિક અસહકાર માટે એક મજબૂત બૌદ્ધિક અને નૈતિક પાયો પૂરો પાડ્યો. એમણે ખાલી એમ ના કહ્યું કે અમુક કાયદા ખોટા છે, એમણે સમજાવ્યું કે શા માટે ખોટા છે.
એટલે કે માપદંડ આપ્યો.
બરાબર. એમણે માપદંડ આપ્યો જે કાયદો કુદરતી નૈતિક નિયમો અને માનવ ગરિમા સાથે સુસંગત હોય એ ન્યાય, અને જે એની વિરુદ્ધ હોય એ અન્યાયી, ભલે પછી એ ધારાસભામાં બહુમતીથી પસાર થયો હોય. દાખલા તરીકે રંગભેદનો કાયદો બહુમતીએ બનાવ્યો તો પણ અન્યાય હતો. કેમ? કારણ કે માનવ વ્યક્તિત્વને નીચું પાડતો હતો, નૈતિક રીતે ખોટો હતો. આ તર્કે નાગરિક અસહકારને કોઈ મનસ્વી પગલું નહીં પણ એક નૈતિક ફરજ તરીકે સ્થાપિત કરી દીધો.
અને ત્રીજો મુદ્દો, પેલો ઉગ્રવાદી લેબલનો સ્વીકાર. તમે કહ્યું કે માસ્ટર સ્ટ્રોક હતો, શા માટે આટલો પ્રભાવશાળી રહ્યો?
કારણ કે એ સમયે ઉગ્રવાદી શબ્દનો ઉપયોગ નકારાત્મક રીતે થતો હતો, આંદોલનને બદનામ કરવા માટે. કિંગે બચાવ કરવાને બદલે એ હુમલાને જ તકમાં ફેરવી નાખ્યો. એમણે કહ્યું, હા, હું ઉગ્રવાદી છું, પ્રેમ માટે, ન્યાય માટે, સત્ય માટે. અને પછી એમણે ઇતિહાસના મહાન પરિવર્તન લાવનારાઓને ઉગ્રવાદી ગણાવ્યા. આનાથી બે ફાયદા થયા. એક, એમણે પોતાના કાર્યને એક ઉચ્ચ નૈતિક અને ઐતિહાસિક પરંપરા સાથે જોડી દીધું.
અને બીજું,
જે અન્યાયને ટકાવી રાખતી પેલી કહેવાતી શાંતિમાં જ સંતોષ માની લેશો, એમણે શબ્દનો અર્થ જ બદલી નાખ્યો અને આખી ચર્ચાને નૈતિકતાના ઉચ્ચ સ્તર પર લઈ ગયા.
ખરેખર કિંગનું જીવન અને ખાસ કરીને આ પત્ર આપણને ઘણું બધું શીખવી જાય છે. આમાંથી આપણે શું બોધપાઠ વહી શકીએ જે આજે પણ કામ લાગે?
ઓ, ઘણું બધું. સૌથી પહેલી અને સ્પષ્ટ વાત છે નૈતિક હિંમત. અન્યાય સામે સત્ય માટે ઊભા રહેવું, ભલે પછી એની ગમે તેટલી મોટી કિંમત ચૂકવવી પડે, પોતાની આઝાદી, પ્રતિષ્ઠા કે જાન પણ કેમ ન હોય. કિંગનું જીવન એ વાતનું પ્રમાણ છે કે સાચી નૈતિક સત્તા કોઈ પદ કે પૈસાથી નથી આવતી. એ આવે છે પોતાના સિદ્ધાંતો માટે કષ્ટ સહન કરવાની તૈયારીમાંથી.
અને બીજી વાત, પેલી ચૂપકીદી વિશેની ઉદાસીનતા કેટલી જોખમી છે.
હા, એ અત્યંત મહત્વનું છે. કિંગ, જેને સારા લોકોનું ભયાવહ મૌન કહે છે, એ અન્યાયને ટકાવી રાખવામાં મદદ કરે છે. એ સ્પષ્ટ કરે છે કે અન્યાયના મામલે તમે તટસ્થ રહી જ ન શકો. ચૂપ રહેવું એ પણ પરોક્ષ રીતે અન્યાય કરનારનો પક્ષ લેવા બરાબર છે. આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે, નહીં? જ્યારે આપણે આપણી આસપાસ કંઈક ખોટું થતું જોઈએ અને આ ખાડા કાન કરી લઈએ.
બિલકુલ. ત્રીજો બોધપાઠ કદાચ એ છે કે ન્યાય માટે સતત પ્રયત્ન કરવો પડે છે, એમનેમ નથી મળતો.
બરાબર કહ્યું. ન્યાય કંઈ થાળીમાં સજાવીને નથી મળતો, એને માંગવો પડે છે, એના માટે સંઘર્ષ કરવો પડે છે. કિંગ આપણને શીખવે છે કે સાચી શાંતિ એ ખાલી તણાવની ગેરહાજરી નથી, પણ ન્યાયની હાજરી છે. સમાજમાં ભલે ઉપરથી શાંતિ દેખાતી હોય, પણ જો અંદર અન્યાય હોય તો એ સાચી શાંતિ નથી. ન્યાય માટે સતત, વ્યૂહાત્મક અને હિંમતભર્યા પ્રયાસો કરવા જ પડે.
અને છેલ્લે, એમણે જે રીતે પોતાના ટીકાકારો સાથે સંવાદ કર્યો એ પણ શીખવા જેવું છે.
દાદા પર શંકા ન કરી, પણ એમની દલીલો અને નિષ્કર્ષોનો ખૂબ જ તાર્કિક રીતે, નૈતિક રીતે અને મક્કમતાથી વિરોધ કર્યો.
એટલે કે આદર સાથે મતભેદ.
હા, આ દર્શાવે છે કે ગમે તેટલો ઊંડો મતભેદ હોય, છતાં પણ આદર અને તર્ક સાથે રચનાત્મક સંવાદ કરવો શક્ય છે. ગુસ્સાથી કે અપમાનથી નહીં, પણ વિચારોની સ્પષ્ટતા અને નૈતિક દ્રઢતાથી એમણે પોતાની વાત રજૂ કરી.
આટલી ઊંડાણીભરી ચર્ચા પછી ચાલો ત્રણ મુખ્ય તારણો પર આવીએ જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે. પહેલું, એક ભાવનાત્મક સમજ.
ભાવનાત્મક રીતે મને લાગે છે કે આ પત્ર આપણને એ લોકોની પીડા અને હતાશાને સમજવા પ્રેરે છે જેઓ પેઢીઓથી અન્યાય સહન કરતા આવ્યા છે. એમના માટે પેલું રાહ જુઓ સાંભળવું એ કેટલું અપમાનજનક અને અસહ્ય છે એ અનુભવવું. કિંગ, જેને વ્યાજબી અને અનિવાર્ય અધિરાય કહે છે, એને ખાલી બુદ્ધિથી નહીં પણ દિલથી સમજવાની, સહાનુભૂતિ રાખવાની જરૂર છે.
બીજું, એક બૌદ્ધિક સમજ.
બૌદ્ધિક રીતે સૌથી મહત્વની શીખ એ છે કે નાગરિક તરીકે આપણી ફરજ ખાલી કાયદાનું પાલન કરવાની નથી, પણ એ કાયદા ન્યાયી છે કે અન્યાયી એનું નૈતિક મૂલ્યાંકન કરવાની પણ છે. કિંગ આપણને કાયદા અને નૈતિકતા વચ્ચેના સંબંધ પર વિચાર કરવા મજબૂર કરે છે. આંધળું પાલન નહીં, પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ન્યાયી સમાજ માટે પ્રતિબદ્ધ થવું એ જ સાચો નાગરિક ધર્મ છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક સમજ.
અને સાર્વત્રિક સમજ એ છે કે અન્યાય ગમે ત્યાં હોય, ગમે તે સ્વરૂપમાં હોય, એની સામે બોલવું એ આપણી સહિયારી જવાબદારી છે. ચૂપ રહેવું એ એક નૈતિક નિષ્ફળતા છે અને એ અન્યાયને મજબૂત બનાવે છે. કિંગનો સંદેશ સ્પષ્ટ છે. જ્યાં સુધી દરેક વ્યક્તિ સુરક્ષિત અને ન્યાયીપૂર્ણ રીતે જીવી ન શકે ત્યાં સુધી આપણું કામ અધૂરું છે. આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ, એટલે જ બીજાના દુઃખમાં અને ન્યાય માટેની લડતમાં ભાગીદાર બનવું એ જ ખરી માનવતા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.